જય જિનેન્દ્ર બધાને. આપણે પાર્લાજી મંદિર અંતર્ગત શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. મંગલાચરણ માટે બધા હાથ જોડી લે.
નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોહે સવતાહોણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંડ કુંડાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. મોક્ષ માર્ગસ્ય નેતારમ, ભેતારમ કર્મ ભૂતાં, જ્ઞાતારમ વિશ્વતત્વાનાં, વંદે સદગુણ લભ્યે.
જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી એનો આઠમો અધિકાર પ્રમાણ નય અને નિક્ષેપની ચર્ચા કરી રહ્યા છે, એમાં આજે આપણો જે નયનો વિષય ચાલે છે એના માટે અહીંયા શ્રી તત્વાર્થ સૂત્ર ગ્રંથાધિરાજ અથવા મોક્ષ શાસ્ત્ર પણ બિરાજમાન છે, એટલે આપણે એનું પણ મંગલાચરણ લીધું. આપણે એમાંથી પણ થોડું રેફરન્સ અહીંયા લઈશું. જો આપણી વાત તેની ચાલે છે કે આત્મનો અધિકાર છે, એ આત્મનો અધિકાર શું કહે છે કે પદાર્થને જાણવાનું સ્વરૂપ, પદાર્થને જાણવાના હેતુ શું છે આપણી પાસે. કોઈ પણ પદાર્થને જાણવો હોય તો કેવી રીતના જાણી શકાય, તો એના માટે ચાર વસ્તુઓ છે કે પદાર્થને જાણવાના હેતુ, લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ. લક્ષણ એટલે પદાર્થનો એવો અદ્વિતીય એવો સ્પેશિયલ ગુણ કે જેનાથી એ જ પદાર્થને ઓળખી શકાય અને બીજા કોઈ પદાર્થને ઓળખી ન શકાય. એટલે કે એ લક્ષણ ફક્ત એ પદાર્થમાં જ હોય અને બીજા કોઈમાં ન હોય, એને લક્ષણ કહેવાય. બરાબર. પછી એ પદાર્થને જ્યારે આપણે હોલિસ્ટિકલી જાણીએ, બધા જ એંગલથી જાણીએ, તો એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. અને એ પદાર્થને જો આપણે કોઈ એક પર્ટિક્યુલર વ્યૂ પોઈન્ટથી, કોઈ એક પર્ટિક્યુલર અપેક્ષાથી જાણીએ તો એને નય જ્ઞાન કહેવામાં આવે છે. આટલી આપણી ચર્ચા પહેલા થઈ ગઈ છે. તો એ નયની પરિભાષા આપણે ગયા ક્લાસમાં જોઈ હતી બહુ ડિટેલમાં, એને જરાક રિવાઇઝ કરીએ અને પછી આગળ જશું. જો શું કહે છે નય એટલે કે વસ્તુના એક દેશ અંશને જાણવા વાળા જ્ઞાનને નય કહે છે. એટલે વસ્તુના કોઈ એક પર્ટિક્યુલર અંશને જાણનારું જ્ઞાન તેને નય કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ તરીકે શું જોયું હતું કે જેવી રીતના સાકર છે, તો સાકરની મીઠાશ એના ખાલી સ્વાદને જાણનારું જ્ઞાન તો એને નય કહેવામાં આવે છે. અથવા સાકરનો આકાર, એનો કલર, ફક્ત એ જ જ્ઞાનથી, એ જ અંશને જાણવા વાળું જ્ઞાન તેને નય કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે નયના બે પ્રકાર લાસ્ટ ટાઈમ જોયા હતા. નયના બે પ્રકાર કયા બે પ્રકાર જોયા હતા? નિશ્ચય નય અને વ્યવહાર નય. નિશ્ચય નય અને વ્યવહાર નય. જો એની પણ પરિભાષા ફરીથી એકવાર જોઈ લઈએ અને આપણે એક્ઝામ્પલ જે જોયા હતા એ પણ થોડાક સમજી લઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે કદાચ થોડું રિપીટેશન પણ થાય તો એનાથી વધારે નક્કી થાય છે. જોશું કે નિશ્ચય નય શું છે, વસ્તુના અસલી એટલે કે મૂળ અંશને ગ્રહણ કરવા વાળા જ્ઞાનને નિશ્ચય નહીં કહે છે. વસ્તુના અસલી અંશને ગ્રહણ કરવા વાળા જ્ઞાનને નિશ્ચય નહીં કહે છે. એટલે કે વસ્તુ જેવી છે એને એવી ને એવી કહી દેવી, એને એમ ને એમ કહી દેવું, એને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. અને વસ્તુ જેવી નથી પણ એને ઉપચારથી કોઈ પર્ટિક્યુલર રીઝનથી કોઈ પર્ટિક્યુલર વસ્તુ સમજાવવા માટે એને એ રીતે કહેવી તો એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. જેવી રીતના આપણે આમાં જ પ્રશ્નોત્તર માળામાં જ શું એક્ઝામ્પલ છે કે એક ઘડો છે, એ ઘડાને ઘડો માટીથી બનેલો છે તો માટીથી બનેલો છે માટે એને માટીનો જ કહી દેવો તો એ નિશ્ચય નહીં છે, બરાબર. જેવી રીતના આપણે આત્મા છીએ તો આપણી જાતને આત્મા જ કહેવું એ નિશ્ચય નહીં છે. તો વાત તો સાચી છે ને, આપણે આત્મા જ છે, ઘડો માટીનો જ બનેલો છે તો પછી વ્યવહારની જરૂરત શું પડી? વ્યવહારની જરૂરત જ શું છે? સાચું જ બોલવું જોઈએ ને, આપણે ખોટું શું કામ બોલવું જોઈએ? જો અહીંયા ખોટું બોલવાની વાત નથી, પણ જેવી રીતના એ ઘડાની અંદર પાણી ભરેલું હોય તો એને પાણીનો ઘડો કહેવો એ શું બતાવવા માટે એવી રીતના કહેવામાં આવે છે? અંદર પાણી ભરેલું છે એ બતાવવા માટે એમ બોલવામાં આવે છે કે પાણીનો ઘડો. કઈ એકચ્યુઅલી એ ઘડો પાણીથી બની નથી જતો, ખ્યાલ આવે છે ને? એવી જ રીતે આપણે ભલે જીવ છીએ, બરાબર, આપણે આત્મા છે, પણ હવે મારે કોઈકને બોલાવવો હોય, સમજો મારે પપ્પાને બોલાવવા હોય, ભાઈને બોલાવવું હોય, દાદા દાદીને બોલાવવા હોય, કોઈને પણ બોલાવવું હોય આપણે, તો આપણે બધાને એમ જ કે આત્મા અહીંયા આવો, આત્મા અહીંયા આવો, તો કોણ આપણી પાસે આવે? ખબર કેવી રીતના પડે કોને બોલાવવામાં આવે છે? ખ્યાલ આવે છે ને? એટલે વ્યવહારથી આ શરીરમાં આપણને જે નામ આપવામાં આવ્યું છે ને, તો એ નામથી બોલાવવામાં આવે છે કે સોમિલભાઈ અહીંયા આવો, ખ્યાલ આવે? સોમિલ આમ આવો, તો એ તેના માટે બોલાવવામાં આવે છે કે ભાઈ આ પર્ટિક્યુલર વર્તમાન પર્યાય જે છે એ વર્તમાન પર્યાયમાં આ નામ આપવામાં આવ્યું છે, તો એ વ્યવહાર છે, ખરી રીતે નિશ્ચય નથી, ખરી રીતે કંઈ સાચું નામ આ જીવનું સોમિલ નથી, પણ એ તો વર્તમાનમાં સમજવામાં આવે કે કોને બોલાવવામાં આવે છે એના માટે વ્યવહાર કરવામાં આવે છે. તો નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. વ્યવહારને શું કરે છે કે કોઈ બે દ્રવ્યને કોઈ પ્રયોજનવશ જોડીને વાત કરે છે. ફરીથી જો, વ્યવહારને શું કરે છે? કોઈ પણ બે દ્રવ્યને કોઈ પ્રયોજનથી આપસમાં જોડીને વાત કરે. જેવી રીતના કે માટીનો ઘડો તો એ તો માટીથી બનેલો છે અને અંદર પાણી ભરેલું છે, તો પાણી બીજું દ્રવ્ય છે અને માટી બીજું દ્રવ્ય છે, માટી જુદું દ્રવ્ય છે અને પાણી જુદું દ્રવ્ય છે. એવું હોવા છતાં એ ઘડાને પાણીનો ઘડો કહેવો, માટીથી બનેલો હોવા છતાં અંદર પાણી છે જે જુદું દ્રવ્ય છે, તો પણ એ બેવને જોડીને વાત કરવામાં આવી તો એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. ફરી સિમ્પલ મેનરમાં શું સમજવું આપણે? કે વસ્તુ જેવી છે એને તેવી કહી દેવી એને નિશ્ચય નહીં કહેવામાં આવે છે, અને વસ્તુ એક્ચ્યુઅલી જેવી નથી પણ અમુક પ્રયોજન બતાવવા માટે એને એવું કહેવું એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. જેવી રીતના સમજો કે આપણો નાનો દીકરો હોય, સ્કૂલે જતો હોય, સમજો 3-4 સ્ટાન્ડર્ડમાં હોય, તો હવે આપણો છોકરો છે એ તો ઇન્ટેલિજન્ટ પણ છે, સોફાની પણ છે, સાથે બહુ એમ કહેને કે બહુ હસમુખો પણ છે, બધું જ છે, પણ એક સાથે બધું તો કેવી રીતના સમજાવાય ને? હવે છોકરાને કોઈકને ત્યાં મૂકવા જવો હોય તો ત્યારે એને આપણે શું કહીએ કે ભાઈ આ બહુ તોફાની છે, થોડું ધ્યાન રાખજો. હવે તોફાની છે ત્યારે શું ઇન્ટેલિજન્ટ નથી, અથવા તોફાની છે ત્યારે શું હસમુખો નથી? એ પણ છે, પણ અત્યારના કોઈ પ્રયોજન બતાવવા માટે એને ખાલી ઓલા એક જ પર્સ્પેક્ટિવથી કહેવું એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. બરાબર. જો હવે આપણે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, આટલી પરિભાષા આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી, હવે આપણે એનાથી આગળ વધીએ છીએ. આજે આપણે નિશ્ચય નય ના ભેદ પ્રભેદ જોઈશું. લાસ્ટ ટાઈમ મેં તમને કહ્યું હતું કે આ જે નય નું આખું ચેપ્ટર છે આપણું, એમાં આપણે ઘણા બધા જુદા જુદા જાતના નયોનો સ્વાધ્યાય કરવાના છે. તો જેમ જેમ આપણે સ્વાધ્યાય કરીએ એનું એક આખું ટેબલ તમે બનાવતા જજો, એનું આખું એક ક્લાસિફિકેશન, એનો આખો એક ચાર્ટ બનાવતા જજો, તો તમને ખ્યાલ આવશે કે કોના ભેદ પ્રભેદમાં કયો નય આવે છે. નહીં તો થોડું કન્ફ્યુઝ થઈ જવાશે. જો આપણે શરૂઆત ક્યાંથી કરી, શરૂઆત આપણે સમ્યક જ્ઞાનથી કરી. તમને યાદ હોય તો કે સમ્યક જ્ઞાનના બે ભેદ કયા, એક પ્રમાણ અને એક નય, બરાબર. હવે પ્રમાણના ભેદ પ્રભેદ આપણે જોઈ લીધા, પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ આદિ આદિ, બરાબર. હવે નયના ભેદ, નયના પહેલા બે ભેદ, નિશ્ચય નય અને વ્યવહાર નય, બરાબર. હવે એમાં આપણે નિશ્ચય નય લઈએ છીએ અને એના ભેદ પ્રભેદ જોશું, પછી વ્યવહાર નય લઈશું, એના ભેદ પ્રભેદ જોશું, બરાબર. એટલે હવે એ પિક્ચર તમારા માઇન્ડમાં રાખજો અને એના ભેદ પ્રભેદ બનાવતા જજો. જેમ જેમ આપણે સ્વાધ્યાય કરીએ એમ 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 તમે ભેદ પ્રભેદ બનાવતા જજો. એક આખું પેજ એના માટે ખાલી છોડી દેજો. જો નિશ્ચય નયના બે ભેદ, ક્વેશ્ચન નંબર 57. નિશ્ચય નયના કેટલા ભેદ છે, તો તેના બે ભેદ છે. કયા બે ભેદ છે? દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. નિશ્ચય નયના કયા બે ભેદ છે? દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. જો એઝ ધ નેમ સજેસ્ટ, હા, શું કહે છે એનું નામ જ શું કહે છે, દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. દ્રવ્યના અર્થિક નય અને પર્યાયનો અર્થિક નય. નામ જ કેટલું એક્સપ્લેનેટરી છે. જો એની પરિભાષાઓ આપણે જોઈએ. ક્વેશ્ચન 58, દ્રવ્યાર્થિક નય કોને કહે છે? જો દરેક દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાય એ આખી સત્તા છે ને. કોઈ પણ પદાર્થની સત્તા શું કે એનું દ્રવ્ય, એના ગુણો અને એની પર્યાય. હવે દરેક પદાર્થમાં એક ત્રિકાળી અંશ છે, એક દ્રવ્ય અને ગુણોનો સમૂહ, જે આખો અભેદ અખંડ પિંડ, એ મળીને આખો એક ત્રિકાળી અંશ થાય છે. આ ત્રિકાળી અંશ દ્રવ્યનો ક્યારે બદલાતો નથી, અનાધિકાળથી એવો ને એવો જ છે, હજી પણ એવો છે, ભવિષ્યમાં પણ અનંતકાળ એમને એમ જ રહેશે. જીવ નિગોદમાં હોય, નરક હોય, દેવ હોય, તિર્યંશ મનુષ્યમાં હોય કે સિદ્ધ અવસ્થામાં હોય, જીવનો તે ત્રિકાળી અંશ તો એવો ને એવો જ છે. ખ્યાલ આવે છે? ખાલી જે પર્યાયનો અંશ છે એ પર્યાયનો અંશ બદલાયા કરે છે. કે પ્રગટ વર્તમાનમાં એ જીવ નિગોદમાં છે, અથવા ચાર ગતિઓમાં પરિભ્રમણ કરે છે, અથવા સિદ્ધ અવસ્થામાં અત્યારના બિરાજમાન છે. તો આ કયો અંશ છે? કે પલટાતો, બદલતો અંશ છે. અને સાથે પેલો કયો અંશ છે? કે ત્રિકાળી અંશ છે, બરાબર, નથી બદલાતો. તો જો દ્રવ્યાર્થિક નય શું કહે છે? કે જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે. વસ્તુ કેવી છે? દ્રવ્ય પર્યાય સ્વરૂપ. જો કેટલી સરસ પરિભાષા છે. જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં, એટલે વસ્તુ કેવી છે? કે દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે. વસ્તુ કેવી છે? દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ. એટલે વસ્તુમાં એક દ્રવ્ય અંશ છે અને એક પર્યાય અંશ છે. એક ટકતો અંશ છે, એક બદલાતો અંશ છે, બરાબર. જે ટકતો અંશ છે એ જ ત્રિકાળી અંશ છે, કોન્સ્ટન્ટ અંશ છે. અને પર્યાય કેવું છે? બદલાતો અંશ છે, ઓલવેઝ ચેન્જિંગ વસ્તુ છે. તો જે એટલે જે જ્ઞાન, જે જ્ઞાન સમ્યક જ્ઞાનનો અંશ છે ને નહીં તો જે જ્ઞાન દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે. આખી કમ્બાઇન્ડ વસ્તુ કેવી છે? મુક્તિ છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. એમાંથી જે ખાલી દ્રવ્યનો અનુભવ કરાવે, એટલે જેનું ફોકસ આ દ્રવ્ય સ્વરૂપ વસ્તુ પર છે, અર્થાત સામાન્યને ગ્રહણ કરે, તેને દ્રવ્યાર્થિક નય કહે છે. એને શું કહે છે? દ્રવ્યાર્થિક નય કહે છે. જો એક્ઝામ્પલ તરીકે આપણે પહેલા આને સમજી લઈએ. પહેલા પર્યાયાર્થિકની પણ પરિભાષા વાંચી લઈએ અને પછી દેવને સાથે જ સમજી લઈએ. તો ઈઝી પડે. જો ક્વેશ્ચન નંબર 59 શું કહે છે? પર્યાયાર્થિક નય. ઉપર શું કીધું દ્રવ્યાર્થિક નયમાં? કે જે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એમાંથી જે દ્રવ્યના અંશને મુખ્ય કરે છે તે દ્રવ્યાર્થિક નહીં. હવે અહીંયા ઓબ્વિયસલી શું કહે છે કે આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે આખી વસ્તુ છે એમાં પર્યાયનો અંશ છે એને મુખ્ય કરે એને પર્યાયાર્થિક નહીં કહેવાશે. જો પરિભાષા 59 જે મુખ્યપણે વિશેષને એટલે કે ગુણ અથવા પર્યાયને વિષય કરે એને પર્યાયાર્થિક નહીં કહે છે. ખ્યાલ આવ્યો? જો આખી જે વસ્તુ છે એમાં એક કોન્સ્ટન્ટ અંશ છે અને એક ચેન્જિંગ અંશ છે. હવે એમાંથી કોન્સ્ટન્ટ અંશને જ જોનારું જ્ઞાન એને દ્રવ્યાર્થિક નહીં કહે છે અને ચેન્જિંગ અંશને જ જોનારું જ્ઞાન એને પર્યાયાર્થિક નહીં કહે છે. બહુ સિમ્પલ છે ને? જો એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ જ્વેલરી શોપમાં દાગીનો ખરીદવા ગયા તો પહેલા તો આપણે એને શું કીધું કે ભાઈ મારે રિંગ ખરીદવી છે. રિંગ છે એ કોન્સ્ટન્ટ છે, દ્રવ્ય છે કે પર્યાય છે? એ તો પર્યાય છે, વર્તમાનમાં એ રિંગનો આકાર છે. ખ્યાલ આવ્યું છે? હવે એણે આપણને એના શેલ્ફમાંથી કાઢીને જુદી જુદી રિંગ બતાવી. અમુક જાડી પાડી મોટી બતાવી, અમુક એકદમ પતલી ડેલિકેટ ઝીણી બતાવી. એ સોનામાં વિવિધ પ્રકારનું કાર્વિંગ ને એ જાતની આખી સરસ મજાનું વેરિએશન વાળી ઘણી બધી એને રિંગ આપણને બતાવી. હવે એમાંથી આપણે શું કર્યું, એ બધી ડિઝાઇન જોઈ પછી એમ થયું કે ના ના, ઓલી જાડી વાળી તો બહુ આમ ભભા જેવી લાગે અને બહુ પતલી હોય ને તો ડેલિકેટ તૂટી જાય, એટલે વચમાં કઈક જરાક એવી કોઈક રિંગ એની ડિઝાઇન આપણને ગમી. બરાબર? હવે એકવાર આપણને ડિઝાઇન ગમી ગઈ, અત્યાર સુધી આપણી નજર ક્યાં હતી કે ભાઈ રિંગ નો આકાર કેવો છે, એની શાઇન કેવી છે, એની થિકનેસ કેવી છે, આ બધું આપણે જોઈને એક ડિઝાઇન આપણે પસંદ કરી. હવે પસંદ કરી પછી આપણે હવે આપણો જે દ્રષ્ટિ હતી ને, આપણી જોવાનો એંગલ, અત્યાર સુધી જોવાનો એંગલ ક્યાં હતો કે એની વર્તમાન અવસ્થા, એનો પર્યાય અંશ કે ભાઈ એનો આકાર કેવો છે, એનું સ્વરૂપ, એનું શાઇન બાઇન કેવું છે, બધું એના પર હતો. હવે આપણે આપણી નજર ચેન્જ કરી, હવે તેના પર કરી, હવે દ્રવ્ય અંશ પર કરી કે જે કક્તો અંશ છે. તો હવે આપણે એને શું પૂછવાનું ચાલુ કર્યું કે ભાઈ આમાં સોનું કેટલું છે અને ઇમ્પ્યોરિટી કેટલી છે? સોલાએ કીધું ના ના, શુદ્ધ સોનું છે, 24 કેરેટ. બરાબર, એકદમ સરસ. અચ્છા, પછી આપણે પૂછવાનું શરૂ કર્યું, અચ્છા વજન કેટલું છે, એકચ્યુઅલ સોનું મટી માલ કેટલો છે અંદર? એટલે એને કીધું 1 તોલો 2 તોલો જે પણ. તો અત્યાર સુધી પહેલા આપણી નજર એટલે જોવાની દ્રષ્ટિ, એક જોવાનું વ્યૂ પોઈન્ટ એના પર્યાયાંશ પર હતો. અને હવે આપણે દ્રષ્ટિ ચેન્જ કરી, ગયા એની કિંમત કેટલી, કેમ કે ઇવેન્ચ્યુઅલી તો સોનું જ લઈ જઈએ છે ને ઘરે. જો જ્યાં દુકાનમાં દાગીનો સિલેક્ટ કરીએ છીએ ને ત્યારે તો 50 વસ્તુ પર નજર જાય છે. એ 50 વસ્તુમાંથી જ્યાં એક વસ્તુ સિલેક્ટ કરી લીધી, એ ગમી ગયું, પછી આપણી દ્રષ્ટિ હંમેશા દ્રવ્ય પર રહે છે. જો આ બહુ સરસ વસ્તુ છે, ધ્યાનથી સાંભળવા જેવી. જ્યારે ઇનિશિયલી વસ્તુ સિલેક્ટ કરવાની હોય ત્યારે આપણી નજર પર્યાય પર જાય છે, એના આકાર પર, એના ઘડતર પર, એના બધા વસ્તુ પર, એમાં કેટલી મજૂરી છે બધું. હવે સમજો, એક વસ્તુ રિંગ આપણે લઈ લીધી, એના પૈસા આપી દીધા અને ઘરે લઈ આવ્યા. હવે ઘરે લઈ આવ્યા, હવે આપણી પાસે ઓપ્શન નથી ને, હવે તો એ જ રિંગ છે આપણી. તો હવે આપણે એને કેવી રીતના જોશું કે ના ના, મારા ઘરે આટલું સોનું પડ્યું છે, મારા ઘરે આવી 5 વીટી છે, આ છે, તે છે. એટલે હવે આપણી નજર કેના પર છે? હવે આપણી નજર હંમેશા સોના પર જ હોય છે કે આ સોનું છે. સમજો, આપણા ઘરે બીજી એક ખોટી રિંગ પણ હોય અને એક સોનાની રિંગ પણ હોય, તો ખોટી રિંગને અને સોનાની રિંગને આપણે ઇક્વલ ટ્રીટમેન્ટ આપીએ છીએ? ઇક્વલ ટ્રીટમેન્ટ નથી આપતા ને. જે ખોટી રિંગ હોય એ તો ઘરમાં આમ તેમ પણ પહેરી નાખીએ છીએ કે ચલો ખરાબ થાય તો બી વાંધો નહીં, હવે કઈ નકા એવે બહુ કઈ કિંમત નથી એની. અને સોનાની રિંગ હોય તો એને બહુ સાચવીને પહેરીએ છીએ, ખરાબ ન થાય, એનામાં કઈ ડાઘ ન લાગે, એ તૂટી બૂટી ન જાય આદિ. તેના માટે કેમ કે હવે આપણી નજર એ સોનાની, સોનું મટીરિયલ પર છે, એની કિંમત પર. ખ્યાલ આવે? તો જ્યાં આપણી નજર એ પદાર્થ પર છે એને દ્રવ્યાર્થિક નય કહેવામાં આવે છે. અને જ્યાં આપણી નજર એના ઘાટ, ઘડામણ, ડિઝાઇન આદિ પર છે તો એને પર્યાવર્તિક નય કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? જ્યાં આપણે લૌકિક કામમાં આપણે જોડાઈએ તો આપણને આ બધા વ્યૂ પોઈન્ટ, આ બધી જોવાની નજર અને ખાલી શાસ્ત્રીય શબ્દ આપણને કદાચ નવા લાગે, પણ બાકી આ દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક ને આ બધું આપણને ખ્યાલ છે જ. સમજો, કોઈ ફર્નિચર ખરીદવા જઈએ દુકાનમાં, તો એ ફર્નિચર ખરીદવા જઈએ તો સૌથી પહેલા તો ટેબલની ડિઝાઇન જોઈએ. હા, સમજો, ટેબલ આપણે ખરીદવું છે તો ટેબલની ડિઝાઇન જોઈએ, ટેબલનો કલર જોઈએ, એ બધું જોઈએ કે નહીં? હવે એ જોયું, એ ગમ્યું, એના પછી હવે નજર કેવી બદલાય છે કે ના ના, આ લાકડું કયું છે? કેમ કે લાકડું તો અનાદિકાળથી લાકડું જ છે ને, એટલે કે અનાદિકાળથી, એટલે કે આ ટેબલ બન્યું એની પહેલા પણ લાકડું હતું કે નહીં? અને જો ટેબલ આપણા ઘરે રહેશે તો પછી એ તો લાકડું જ રહેશે ને. હવે સમજો કે કોઈ એવું લાકડું હોય કે જેમાં જીવાત લાગેલી હોય તો એવું આપણે પસંદ નહીં કરીએ, અને કોઈ મજબૂત ટીક વુડ કે એવું કઈ લાકડું હોય તો આપણે પસંદ કરીએ છીએ. તો ત્યાં નજર તેના પર છે કે ભાઈ એ દ્રવ્ય કયું છે? ખ્યાલ આવ્યો કે નહીં? ખાલી ડિઝાઇન પર નથી જતા, એ મટીરિયલની સેન્સ આદિ કેટલી છે એ જોઈને લઈએ છે ને. બસ એવી જ રીતે, બસ એવી જ રીતે જ્યાં આ શરૂઆતમાં આત્માની ઓળખાણ કરવી છે તો શરૂઆતમાં તો ઘણી વાર કદાચ એની પર્યાયોથી ઓળખાણ કરવામાં આવે છે કે જો આ જણાય છે ને, હા, જો આ અવાજ આવે છે ને, જો આ આંખેથી સંભળાય છે, આંખેથી દેખાય છે કે નહીં, એ જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય અથવા ઘણી વાર તો રાગ દ્વેષની પર્યાયથી પણ, જો આ તને ગુસ્સો આવી ગયો ને, જો આ તને આ લોભના પરિણામ થાય છે કે નહીં, તો આ બધું કોને થાય છે? જીવ દ્રવ્યને થાય છે કે પૂતગલને થાય છે? તો જીવને જ થાય છે ને, એમ કરીને તું જીવ છો. ખ્યાલ આવે છે ને? પર્યાયથી લઈને દ્રવ્ય તરફ આવવું, એ પર્યાયને જોનારું જ્ઞાન, એ રાગ દ્વેષને અથવા એ જ્ઞાનની પર્યાયને જોનારું જ્ઞાન, તેને પર્યાયાર્થિક નહીં કહેવાય છે. અને જ્યાં એક દ્રવ્યને જોનારું જ્ઞાન, તેને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? જો દ્રવ્યાર્થિક નહીંનું પર્પઝ શું છે, કે જે કોન્સ્ટન્ટ વસ્તુ છે એને જોવું, એને જ ફોકસ કરવું. હવે જ્યાં એને ફોકસ કરે છે ત્યાં બીજી વસ્તુઓ નથી એમ નથી, બીજી વસ્તુ પણ એની જગ્યાએ છે, પણ એને ટેમ્પરરી આપણે ઇગ્નોર કરી દઈએ છીએ, આપણે એની સામું જોતા નથી, એને નહીં કહેવાય. અને જ્યાં ચેન્જિંગ કમ્પોનન્ટને જોઈએ તો ચેન્જિંગ પર આપણી નજર છે, બદલતા અંશ પર આપણી નજર છે, તો ત્યાં દ્રવ્ય નથી એમ નથી, કેમ કે દ્રવ્ય વગર પર્યાય રહે કેવી રીતના? તો ત્યાં દ્રવ્ય પણ છે, પણ એને અત્યારે જોતા નથી, એને થોડીક વાર માટે ઇગ્નોર કર્યું છે. તો નય કોને કહેવાય? પદાર્થના કોઈ એક અંશને જોવું અથવા એને કહેવું અને બીજા અંશને ગૌણ કરી દેવું. જો આ પરિભાષા તત્વાર્થ સૂત્રમાં પણ છે એ મારે તમને બતાવી હતી, એટલે અહીંયા ગ્રંથાધિરાજ આપણે રાખ્યો છે. પહેલો અધ્યાય સૂત્ર નંબર 33, આ મારી પાસે રામજી બાપુજીની ટીકા છે, એમાં પેજ નંબર 83 છે, પેજ નંબર 83, સૂત્ર નંબર 33 એની ટીકા જો શું કહે છે. વસ્તુના અનેક ધર્મોમાંથી, કોઈ પણ પદાર્થ છે ને, કોઈ વસ્તુ છે એમાં અનેક ધર્મો છે. અનેક ધર્મો એટલે કે એમાં અનેક જાતની ક્વોલિટી છે ને, જુદી જુદી. તો એ અનેક ધર્મોમાંથી કોઈ એકની મુખ્યતા કરી, મુખ્યતા એટલે શું? કે કોઈ એક પર આપણું ફોકસ છે અત્યારમાં, મુખ્યતા એટલે કે એના પર જ આપણી નજર છે, એના પર આપણું ફોકસ છે. તો કોઈ એકની મુખ્યતા કરી અન્ય ધર્મોનો વિરોધ કર્યા વગર, જો કેટલું સરસ લખ્યું છે અહીંયા, અન્ય ધર્મોનો વિરોધ કર્યા વગર તેમને ગૌણ કરીને, ગૌણ કરીને એટલે કોઈ પણ એક પદાર્થમાં અનેક ધર્મો છે, અનેક ક્વોલિટીઝ છે. તો જ્યાં આપણે કોઈ એક ક્વોલિટીની વાત કરીએ છીએ તો બીજી બધી ક્વોલિટીઝને નેગેટ નથી કરતા, જેવી રીતના સમજો સાકર ની મીઠાશ ની વાત ચાલુ છે, ભાઈ આ સાકર બહુ ગળી છે અને આ બહુ ગળી નથી, કોઈ બે જુદા જુદા સપ્લાયર પાસેથી લાવ્યા હોય ને, તો જ્યાં સાકર ની મીઠાશ ની વાત કરીએ છે તો ત્યારે એ સાકર માં એનો સફેદ કલર અથવા એનું વજન, એની ચિકાશ આદિ ક્વોલિટીઝ ને નેગેટ નથી કરતા, એ પણ છે. હવે એ બે માં સેમ પણ હોય અને જુદી પણ હોય, ખ્યાલ આવે છે ને? જે બે સાકર ની મીઠાશ નું કમ્પેરિઝન કરીએ છે, કદાચ એક સાકર વ્હાઈટ હોય અને એક બ્રાઉન શુગર હોય, ખ્યાલ આવે છે? કદાચ એક પાવડર શુગર હોય, કદાચ એક ક્રિસ્ટલ શુગર હોય શકે, પણ અત્યારે એની વાત નથી કરતા. એને આપણે ત્યાં સાઇડ લાઇન કરી નાખ્યું છે, એનો કલર શું છે, એનું મોર્ફોલોજી એટલે ક્રિસ્ટલ કેવા છે, એનું વજન કેવું છે, એ બધું અત્યારે સાઈડ પર કરી નાખ્યું. હમણાં આપણે તેની વાત કરીએ છીએ, ખાલી એના ટેસ્ટ ની વાત કરીએ, ખ્યાલ આવે? એને કહેવાય મુખ્ય કર્યું, અને જેને સાઈડ કરી નાખ્યું એટલે જેને અત્યારના ટેમ્પરરી ઇગ્નોર કર્યું એને કહેવાય ગૌણ કર્યું. ચાલે, આ ખાલી શબ્દ જુદા છે, બાકી આપણે ફોકસ કરીએ છીએ અને થોડા ઓલી વસ્તુને ટેમ્પરરી ઇગ્નોર કરીએ, જો પરમનન્ટ ઇગ્નોર પણ નથી કરતા. એ તો જ્યાં અત્યારની આ વાત ચાલે છે મીઠાશની, એટલા સમય માટે ઓલે બાકીની ક્વોલિટીઝને ઇગ્નોર કરી નાખે છે, તો તેને નય કહેવાય છે. તેને નય કહેવાય છે વસ્તુના અનેક ધર્મમાંથી કોઈ પણ એક ધર્મની મુખ્યતા કરી બીજા ધર્મોનો વિરોધ નથી કર્યો, એને ખાલી ટેમ્પરરી ગૌણ કર્યા છે. અને આ સાધ્યને જાણવો તે નહીં, સાધ્ય એટલે કે જે ધર્મની આપણે વાત કરતા હતા એ ધર્મને જાણવું, કેવી રીતના જાણવું, એને મુખ્ય કરીને જાણવું, અને એટ ધ સેમ ટાઈમ બાકીના ધર્મોનો વિરોધ કર્યા વગર એને ખાલી ગૌણ કરી દેવા, તેને નહીં કહેવામાં આવે. જો કેટલું સરસ કીધું, એ નહીં, એ નહીંથી જ્યારે પદાર્થના દ્રવ્ય અંશને મુખ્ય કરવામાં આવે છે, એટલે કે એના કોન્સ્ટન્ટ અંશ પર આપણી નજર છે અને ચેન્જિંગ અંશને ટેમ્પરરી જોતા નથી, એને ઇગ્નોર કરી નાખ્યું, એને ગૌણ કરી નાખ્યું, તો એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે, ખ્યાલ આવ્યો? અને એ જ નજર, એ જ આપણી દ્રષ્ટિથી જ્યાં દ્રવ્યના પર્યાય અંશને, એના ચેન્જિંગ અંશને મુખ્ય કર્યું, ત્યારે જ દ્રવ્ય અંશને ખાલી ટેમ્પરરી ઇગ્નોર કરીએ છીએ, તો એને પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે. ખ્યાલ આવે છે? દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં. આ દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં બંનેને કોના ભેદ કીધા? નિશ્ચય નહીંના ભેદ કીધા. જો ધ્યાન આપજો, કોના ભેદ કીધા? નિશ્ચય નહીંના. અને નિશ્ચય નહીં કોને કીધું હતું? કે પદાર્થ જેવો છે એને એમને એમ કહી દેવો. જો આપણે પરિભાષા જોઈ હતી ને ક્વેશ્ચન 55 માં, વસ્તુના અસલી અંશને ગ્રહણ કરવા વાળા જ્ઞાનને નિશ્ચય નહીં કહે છે. જે માટીનો ઘડો માટીનો છે એને એમ કહી દેવો એને નિશ્ચય નહીં કહે છે, બરાબર? હવે એ માટીનો ઘડો, એના ઘડાના શેપ ઉપર જો આપણી નજર હોય, અથવા તો એ ઘડાની કપેસિટી ઉપર આપણી નજર હોય, ઘડાની સ્મૂધનેસ ઉપર આપણી નજર હોય, તો આ બધા તો ચેન્જિંગ અંશ છે ને, તો એ બધા પર જ્યાં નજર છે તો એને પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે છે. અને ઘડાની જો માટી પર જ આપણી નજર હોય કે ભાઈ માટીથી બનેલો છે, તો એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. કેમ કે જ્યાં મટીરિયલ પર આપણી નજર ગઈ, કોન્સ્ટન્ટ અંશ પર, માટી કોન્સ્ટન્ટ અંશ છે, ત્યારે માટી બદલાતી નથી, માટી માટી જ રહે છે, તો એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. જ્યારે એ માટી, એનો આકાર, એનો સાઈઝ, એનો સેન્સ ઓફ ટચ, એની સ્મેલ, એ બધા પર જ્યાં નજર ગઈ, એને પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે છે. જો ફરીથી આ જ એક્ઝામ્પલ આપણે, આ જ સિદ્ધાંતો આપણે સોનામાં લગાવીએ, સોનાની વીટી જે આપણે લઈ આવ્યા, હવે સોનાની વીટીને સોનાની વીટી જ કહી દેવું એ નિશ્ચય નહીં, અને સોનાની વીટીને મારી વીટી છે એમ કહેવું એ વ્યવહાર નહીં. મારી વીટી કહેવાનું પ્રયોજન શું હતું? કે ભાઈ એ વીટી મારી ઓનરશીપની છે, મારા સાઈઝની છે, જેન્ટ્સની વીટી છે, લેડીઝની નથી. આ બધા પર્પસ માટે એને મારી વીટી કહેવું એને વ્યવહાર નહીં કહે છે, ખ્યાલ આવે? પણ એ સોનાની વીટીને સોનાની વીટી જ કહી દેવું, જેવી છે એવું કહી દેવું, તો નિશ્ચય નહીં કહે છે. હવે એ સોનાની વીટી છે, જે નિશ્ચય નહીંથી આપણે કીધું કે આ સોનાની વીટી છે, પણ એના એનું આપણું વજન, એની આપણી નજર સોનાના અંશ પર હોવી, એના મટીરિયલ અંશ પર હોવી, જે ત્રણેય કાળ સેમ રહે છે એવા અંશ પર આપણી નજર હોવી, તો એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. અને એના આકાર પર આપણી નજર હોવી કે સોનાની વીટી જો કેટલી ગોળ છે, કેટલી સરસ છે, એનો સરસ એટલે કેટલી શાઇની છે, એની ડિઝાઇન કેટલી સરસ છે, એના પર આપણી નજર હોવી, તો એને પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. જો આ પ્રશ્નોત્તર માળામાં આપણે દ્રવ્યાર્થિક નહીં ની પરિભાષા ફરીથી જોઈએ, પર્યાયાર્થિક નહીં ની પરિભાષા ફરીથી જોઈએ, એટલે ડબલ પાક્કું થઈ જાય. દ્રવ્યાર્થિક નહીં શું કે છે? દ્રવ્ય આખી દ્રવ્ય વસ્તુ આખી દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એમાં જે દ્રવ્યને મુખ્ય કરે છે એટલે એના કોન્સ્ટન્ટ અંશને મુખ્ય કરે છે, તેને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. આ દ્રવ્યાર્થિક નહીં કોને ગ્રહણ કરે છે? કે સામાન્ય વસ્તુને ગ્રહણ કરે. જો સામાન્ય અને વિશેષ એ હજી બે શબ્દ છે, એ પણ જાણવા લાયક છે. કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ વસ્તુ જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એમાં દ્રવ્ય અંશ એ તો કોન્સ્ટન્ટ રહે છે ને, હંમેશા ત્રિકાળ રહે છે, માટે એને જ સામાન્ય અંશ પણ કહેવામાં આવે છે. બીકોઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ, તો એ સામાન્ય છે ને, બધામાં સામાન્ય 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 છે, એટલે એને સામાન્ય અંશ કહેવામાં આવે. સામાન્ય એટલે કોમન. આપણે મેથ્સમાં કરીએ ને કે 3 × 5 + 4 × 5, એમાં 5 ને કોમન બહાર કાઢીને 3 + 4 બ્રેકેટમાં કરી શકાય ને, તો એક કોમન કાઢ્યું, એનો મતલબ શું કે બધામાં જ 5 કોન્સ્ટન્ટ છે. એવી જ રીતે દ્રવ્યનો અંશ જે પણ પર્યાય હોય એમાં એ દ્રવ્યનો અંશ કોન્સ્ટન્ટ છે, એટલે એને સામાન્ય અંશ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? દ્રવ્યનો અંશ, દ્રવ્યનો અંશ ત્રિકાળી અંશ કોન્સ્ટન્ટ છે, માટે એને સામાન્ય કહેવામાં આવે. અને આ જે પર્યાયનો અંશ છે, એ પર્યાયનો અંશ ચેન્જિંગ અંશ છે, એ ચેન્જિંગ છે, માટે તેને વિશેષ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યું? કેમ કે દર સમય નવી નવી પર્યાયો થાય છે ને, તો નવી પર્યાય થઈ તો જૂનાથી કંઈક જુદી થઈ ને, કંઈક વિશેષ થઈ, એટલે એને વિશેષ અંશ કહેવામાં આવે છે. બરાબર? તો જો દ્રવ્યાત્મક નહીં કોને કીધું? વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક છે, એના દ્રવ્ય અંશને અથવા સામાન્ય અંશને મુખ્ય કરનાર નહીં, તેને દ્રવ્યાત્મક નહીં કહે. પર્યાયાત્મક નહીં કોને કીધું? કે વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક છે, એમાં તેના પર્યાય અંશને અથવા ચેન્જિંગ અંશને મુખ્ય કરનાર જ્ઞાનને પર્યાયાત્મક નહીં કહે. બરાબર? હવે જો એમાં મારે હજી એક કોન્સેપ્ટ એડ કરવો છે. જેવી રીતના એક દ્રવ્ય છે, કોઈ પણ એક વસ્તુ છે, તો એ વસ્તુમાં દ્રવ્ય એક છે, એના ગુણો કેટલા છે? કે અનંત ગુણો છે. અને દરેક ગુણની દર સમયે એક એક પર્યાય થાય છે. બરાબર? દરેક ગુણની દર સમયે એક એક પર્યાય, એટલે એટ વન ટાઈમ દ્રવ્યની અનંત ગુણની અનંત પર્યાયો. બરાબર? ઓકે. હવે અનંત પર્યાયોને મળીને પણ એક પર્યાય કહેવાનો ઉચ્ચાર છે, અને એવી જ પર્યાયો દર સમયે પાછી થાય છે. બરાબર? એટલે પર્યાયોનું મેટ્રિક્સ શું છે? કે અનંત ગુણોની દર સમયે એક એક પર્યાય, અને એવી જ પર્યાયો દર સમયે થાય છે. પછી અનંત ગુણ્યા અનંત. ખ્યાલ આવે? ઓકે. હવે જો મારે વસ્તુ તો બીજી કેવી છે? આખી જે દ્રવ્યની સત્તા કીધી ને, એક દ્રવ્ય, અનંત ગુણો અને અનંત પર્યાયો. હવે એમાં જે દ્રવ્ય અંશ છે એ તો કોન્સ્ટન્ટ અંશ છે. બરાબર? આ ગુણો જે છે ને, એ ગુણોનું આખો અભેદ કરી દઈએ, બધાનો સમૂહ લઈ લઈએ, તો એ કોન્સ્ટન્ટ અંશ છે. પણ જો એક એક ગુણોને જુદા કરીને વાત કરીએ, તો એ પાછું વિશેષ છે. કેવી રીતના? જો સમજો, જેવી રીતના હું જીવ છું, બરાબર? તો હું જીવ છું, તો જીવ નામક પદાર્થ છું. બરાબર? અને અનાદિકાળથી છું, અનંત કાળથી હું જીવ નામક પદાર્થ જ રહેવાનો છું, માટે એ કોન્સ્ટન્ટ અંશ છે. બરાબર? હવે આ જીવ નામક પદાર્થમાં જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ આદિ બધા અનંત ગુણો ભરેલા છે. એ અનંત ગુણોનો આખો સમૂહ અનાદિકાળથી છે, અને અનંત કાળથી આખો સમૂહ એમને એમ જ રહેવાનો છે. એમાં એકે ગુણ ઓછા થતા નથી, એકે ગુણ વધતા નથી, એટલે કોન્સ્ટન્ટ અંશ છે. માટે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. પણ આખા સમૂહમાંથી જો આપણે એક એક ગુણની વાત કરીએ, જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, તો જ્યાં વર્તમાનમાં જ્ઞાન ગુણની વાત કરીએ છીએ તો ત્યાં એટ ધ સેમ ટાઈમ ચારિત્ર ગુણ પણ છે, શ્રદ્ધા પણ છે, બાકી વીર્ય આદિ બધા ગુણો છે. પણ વર્તમાનમાં જો જ્ઞાન ગુણની વાત કરીએ છીએ તો એને આપણે મુખ્ય કર્યો, એકને મુખ્ય કર્યો, ભેદ પાડ્યો આખા દ્રવ્યમાંથી, ખાલી ફક્ત જ્ઞાન ગુણનો ભેદ પાડ્યો, તો એને વિશેષ કહેવામાં આવે છે. અને આવા ગુણોના ભેદના વિશેષો એ પર્યાયાર્થિક નયનો વિષય છે. આખા ગુણોનો સમૂહ અભેદ જે દ્રવ્યના કોન્સ્ટન્ટ અંશમાં આવે છે એનો વિષય કરવો એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અને એક એક ગુણોના ભેદ પાડીને એને સમજાવવું એ પર્યાયાર્થિક નયનો વિષય છે. હવે દેખાય ને, જો ઉદાહરણ તરીકે જોઈએ ફરીથી, જેવી રીતના સાકર, સાકર નામક આખો પદાર્થ, આખો પદાર્થ એટલે કે એની મીઠાશ, એની ચીકાશ, એનો કલર, એની એના ક્રિસ્ટલની સાઈઝ, એ બધું એને એક સાથે આખું ઇમેજિન કરવું. અને ડબ્બામાં હોય તો ડબ્બામાં એ જોઈને જ આપણે શું કહીએ કે હા સાકર. સાકર કેવી રીતના કીધું? કાં તો એનો એના ક્રિસ્ટલને જોઈને કીધું, કાં તો એના ટેસ્ટને ખુલ્લું ટેસ્ટ કરીને જોયું. એમ જોતા જોતા પાછા ભેદ પડી ગયા. પણ આખો પદાર્થ જ કેવો છે? આપણે સાકર કહેતા જ આપણા ઇમેજિનેશનમાં આખો પદાર્થ આવી જાય છે ને, તેવા આખા પદાર્થને જ સાકર તરીકે જોવું એને મુખ્ય કરવો એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. બરાબર. હવે જ્યાં આપણે સાકરને ટેસ્ટ કરી તો ટેસ્ટ કરતા જ આપણું અત્યારના આખું જ્ઞાનનું ફોકસ ક્યાં છે? કે એની મીઠાશ ઉપર છે. અત્યારના જ્યાં એની મીઠાશને ટેસ્ટ કરીએ છીએ ત્યાં એના ક્રિસ્ટલ કે એના પર આપણી નજર નથી ને, તો આ પર્યાયાર્થિક નયનો વિષય છે. બરાબર. આ તો આપણે એને ટેસ્ટ કર્યું એટલે એને ટેસ્ટ કેવો છે એ પર્યાયનો વિષય છે, એટલે પર્યાયાર્થિક નયનો વિષય. બરાબર. પણ હવે ઇન જનરલ પણ આપણે કહીએ કે સાકરમાં એક રસ નામનો ગુણ છે, એક વર્ણ નામનો ગુણ છે. એક એક ગુણ પર જ્યાં આપણે ફોકસ કરીએ છીએ, સાકરમાં સ્પર્શ છે, સાકરમાં રસ છે, સાકરમાં ગંધ છે, સાકરમાં વર્ણ છે, અચ્છા સાકરનું અસ્તિત્વ છે, સાકરમાં ક્રિયાવતી શક્તિ છે. હવે જ્યાં સાકરની ક્રિયાવતી શક્તિ એઝ અ ગુણ આપણે ફોકસ કર્યો, એટલે કે સાકરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની શક્તિ છે, તો એ શક્તિ પર જ્યાં આપણી નજર છે તો ત્યાં હવે એના સ્પર્શ ગંધ વર્ણની વાત નથી કરતા આપણે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જ્યાં એના શક્તિ પર નજર છે તો એના એક અંશ પર નજર છે કે નહીં? આખો સાકર નામક પદાર્થ પર નજર નથી આપણી હવે, એ ત્રિકાળી અંશ પર નથી નજર, પણ એના એક અંશ પર, એના વિશેષ પર આપણી નજર છે. માટે એને પર્યાયાર્થિક નયનો વિષય કહેવામાં આવે છે. જેવી રીતના જો મોટા શાસ્ત્રોમાં સમય સારાધિ ગ્રંથાધિરાજમાં જે સાતમી ગાથા છે ને, શું કહે છે કે આ દ્રવ્ય છે એ પર્યાયના ભેદોથી પણ પાર છે અને ગુણ ભેદોથી પણ પાર છે. એટલે આ જે દ્રવ્યાર્થિક નયનો વિષય, જે કોન્સ્ટન્ટ અંશ, જે વસ્તુનો ત્રિકાળી અંશ, એ ત્રિકાળી અંશ કેવો છે? એની ઇન્ડિવિજ્યુઅલ પર્યાયો છે એનાથી પણ પાર, પાર એટલે જુદો, અને એના ગુણોના ભેદ એનાથી પણ પાર છે, પાર છે એટલે જુદો છે. આ વસ્તુ જે આખી ત્રિકાળી છે એને અને એક એક ગુણોને જોવામાં આખી વસ્તુ છૂટી જાય છે. જ્યાં આપણે સાકર કીધું તો સાકર કહેતા જ આખી વસ્તુનું પિક્ચર આપણે નજર સમક્ષ બને છે, બને છે કે નહીં? અને જ્યાં આપણે એના એક અંશ પર ફોકસ કરીએ છીએ તો ત્યાં આપણું જ્ઞાન એ ફોકસ થઈ જાય છે એ અંશ ઉપર. હવે આખી જે સાકરનો બધા જ જે એનો દ્રવ્યનો વિષય છે એ ગોન થઈ જાય છે, માટે જ એને પર્યાયાર્થિક નય નો વિષય કહેવામાં આવે છે. જો આપણે 59 નંબર નો જે ક્વેશ્ચન છે એની પરિભાષામાં આપણે એ જ જોયું, પર્યાયાર્થિક નય કોને કહે છે? તો જો જે મુખ્યપણે વિશેષ ને, વિશેષ ના હવે બે અર્થ કર્યા, ગુણ ને અથવા પર્યાય ને. પર્યાય તો ક્લિયર છે કે દર સમયે પર્યાય બદલાય છે, તો કોઈ પણ એક પર્યાય ને જોવું, તો એ એક પર્યાય ને જોતા આખું જે દ્રવ્ય છે જેનો ત્રિકાળી અંશ એ ગૌણ થઈ ગયો, એ ટેમ્પરરી ઇગ્નોર થઈ ગયો, કેમ કે આપણે એ એક પર્યાય ને જોઈએ છે, એટલે પર્યાયાર્થિક નય નો વિષય. બસ એવી જ રીતે જ્યાં આપણે કોઈ એક પર્ટિક્યુલર ગુણ ઉપર નજર કરી, કોઈ એક પર્ટિક્યુલર ગુણ પર નજર કરી, તો આખો જે વસ્તુનો ત્રિકાળી અંશ છે ને એ ગૌણ થઈ ગયો અને ત્યાં એ વસ્તુ જ મુખ્ય થઈ, અરે સોરી ગુણ જ આપણો મુખ્ય થયો, માટે એ પણ વિશેષ છે. તો જે વિશેષ ને વિષય કરે તેને પર્યાયાર્થિક નય કહેવાય છે. જે એના કોઈ એક અંશ ને, એક સ્પેશિયલ વિશેષ ને મુખ્ય કરે છે એને પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. જો એઝ એન એક્ઝામ્પલ મર્ક્યુરી હોય ને, પારો હોય ને મર્ક્યુરી, હવે મર્ક્યુરીમાં ઘણી બધી પ્રોપર્ટીઝ છે. જેવી રીતના મર્ક્યુરી ઇઝ વન ઓફ ધ ઓનલી લિક્વિડ મેટલ, લિક્વિડ મેટલ એટલે કે પાણીની જેમ ફ્લો થાય. મર્ક્યુરીનો આપણે થર્મોમીટર તો નાનપણમાં બધાએ તોડ્યું હશે ને, અને થર્મોમીટર તૂટે તો શું થાય, એનો પારો જે મર્ક્યુરી છૂટા પડી જાય, પછી આપણને એનાથી રમવાની બહુ મજા આવે. તો કેવી રીતના શું કરીએ આપણે, કે એક એક ટીપા જે હોય એ બધા નજીક લાવીએ તો પાછા જોડાઈ જાય, પાછા જોડાઈ જાય, પછી એને કાગળમાં લઈ અને ઉપરથી પાછું નાખીએ તો જમીન પર પડતા પાછો પાછા છૂટા પડી જાય, તો બધા ટીપા પાછા છૂટા પડી જાય. હવે જ્યાં આપણી નજર એ મર્ક્યુરીના આ ક્વોલિટી પર છે, એ ક્વોલિટી શું છે કે ભેગા થવું અને છૂટા પડી જવું પાણીની જેમ, હવે જ્યાં આપણી નજર એના ઉપર છે તો ત્યારે જ આપણી નજર એના વજન પર નથી, એના એલા સિલ્વર શાઇની કલર પર નથી, અથવા આખા મર્ક્યુરીના જે કોન્સ્ટન્ટ અંશ છે ને, પરમાણુના સ્પર્શ ગંધ વર્ણ એ બધી ક્વોલિટીઝ પર આપણી નજર નથી ત્યારે. તો જ્યાં મર્ક્યુરીના એક ગુણને જોઈએ છે તો આ ગુણનો ભેદ થઈ ગયો ને, તો બાકીના બધો આખો દ્રવ્ય આપણો ગૌણ થઈ ગયો, ઇગ્નોર થઈ ગયો. માટે ફક્ત એક પર્યાયને પર્યાયાર્થિક નય વિષય કરે છે એમ નહીં, કોઈ એક ગુણનો ભેદ હોય તો એનો પણ વિષય એ પર્યાયાર્થિક નયનો વિષય છે. જો આગળ વધીએ, હવે જો 59 ક્વેશ્ચન છે ને એની નીચે બ્રેકેટમાં એક બહુ સરસ વર્ણન છે, એ પણ આપણે વાંચીએ. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે, બરાબર આપણે ચર્ચા કરી. દરેક દ્રવ્યમાં એક સામાન્ય એટલે દ્રવ્ય અંશ, ત્રિકાળી અંશ છે, અને વિશેષ, વિશેષ એટલે એનો પર્યાય અંશ અથવા એનો બદલતો અંશ છે. દરેક દ્રવ્યમાં એક સામાન્ય વિશેષાત્મક અંશ છે, સોરી દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે, તે બંને એટલે કે સામાન્ય અને વિશેષ એને જાણનારા દ્રવ્યાર્થિક નયરૂપ અને પર્યાયાર્થિક નયરૂપ બે ચક્ષુઓ છે, બે જ્ઞાન ચક્ષુઓ છે. જો શું કહે છે, જે સામાન્ય અંશ છે અથવા એનો દ્રવ્યનો અંશ છે, કોન્સ્ટન્ટ રહેવા વાળો અંશ છે, એવા અંશને જાણનારું જ્ઞાન એને કહેવાય દ્રવ્યાર્થિક નયનો જ્ઞાન ચક્ષુ, બરાબર. અને જે ચેન્જિંગ અંશ છે, પર્યાયનો અંશ છે અથવા વિશેષનો અંશ છે, એવા અંશને જાણનારો જ્ઞાનનો અંશ એને કહેવાય પર્યાયાર્થિક નયનો જ્ઞાન ચક્ષુ, બરાબર. તો દ્રવ્યાર્થિક નયરૂપ અને પર્યાયાર્થિક નયરૂપ બે જ્ઞાન ચક્ષુઓ છે. દ્રવ્યાર્થિક નયરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે. જે આપણે જોયું, આપણે જે ઉપરથી સમજીને આવ્યા ને એ જ અહીંયા ફરીથી વર્ણન કરે છે. દ્રવ્યાર્થિક નયથી દ્રવ્ય સામાન્ય જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તેજ ભાષે છે. કેમ કે જે કોન્સ્ટન્ટ અંશ છે બદલાતો તો નથી, એ કોન્સ્ટન્ટ છે. તો દ્રવ્યાર્થિક નયથી જે વસ્તુને જાણીએ એ દ્રવ્યના કોન્સ્ટન્ટ અંશને જાણીએ છે, તો દર સમય એવું ને એવું જ જણાય છે, કઈ બદલાતું જ નથી, બરાબર. અને પર્યાયાર્થિક નય રૂપી બીજા એક ચક્ષુથી જોતા દ્રવ્યના પર્યાય રૂપી વિશેષો જણાય છે, તેથી દ્રવ્ય અન્ય અન્ય ભાષે છે. દ્રવ્યાર્થિક નયથી જોતા પદાર્થ તેમનો તેમ જ લાગે છે, અને પર્યાયાર્થિક નયથી જોતા પદાર્થ કોન્સ્ટન્ટ બદલતો લાગે છે. જેવી રીતના સોનાની વીંટી છે, એ સોનાની વીંટીને સોનું તરીકે જોતા સોનું 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 જ છે. જનરેશનથી આપણા પપ્પા ને એનાથી દાદા ને દાદાના પરદાદા ને પરદાદાના પરદાદા ત્યાંથી એવી અમુક વીંટીઓ ચાલતી આવતી હોય. અમુક પરિવારના હોય ને અમુક કે ભાઈ આ અમારા પરિવારનો ઓલી બંગડી છે કે હાર છે કે એવું હોય ને, તો એ સોનું જનરેશનથી ચાલતું આવે છે. તો સોનું તો સોનું જ છે, પણ એના જ્યાં પર્યાયના અંશને જોઈએ, જ્યાં એના એની શાઇનને જોઈએ છે, જ્યાં એના ઘડતરને જોઈએ છે, તો શું થાય છે કે જ્યારે લીધું હતું ત્યારે નવું હતું, અને હવે કેવું થઈ ગયું કે ધીરે 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 ઘસાતું 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 હવે જૂનું થવા લાગ્યું. તો પર્યાયાર્થિક નયથી જોઈએ તો બદલતું દેખાય છે, અને એને સોના રૂપે જોઈએ તો કોન્સ્ટન્ટ સેમનું સેમ જ દેખાય છે. દ્રવ્ય સામાન્યને જોઈએ તો તેનું તે ભાષે છે, અને એના વિશેષોને જોઈએ તો દ્રવ્ય અન્ય અન્ય ભાષે છે. બંને નયોરૂપી ચક્ષુઓથી જોતા દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્ય વિશેષના તથા દ્રવ્યના વિશેષો બંને જણાય છે. એક નજરથી દ્રવ્યાર્થિક નયથી એનો સામાન્ય અંશ જણાય છે, અને બીજી નજરથી પર્યાયાર્થિક નયથી એનો વિશેષ અને બદલતા અંશો જણાય છે. તેથી દ્રવ્ય અન્ય તેથી દ્રવ્ય અનન્ય તેમજ અન્ય અન્ય બંને ભાષે છે. એટલે શું કીધું છેલ્લા વાક્યમાં, જે આખું દ્રવ્ય છે એ દ્રવ્યને દ્રવ્યાર્થિક નયથી જોતા એ તેમનું તેમ લાગે છે, અને એને પર્યાયાર્થિક નયથી જોતા એ જ દ્રવ્ય બદલતું બદલતું લાગે છે. માટે દ્રવ્યમાં એક કોન્સ્ટન્ટ અંશ પણ છે અને એક ચેન્જિંગ અંશ પણ છે. જેવી રીતના આપણું ઘર હોય, કોઈ પુષ્ટૈની ઘર હોય એમ સમજો કે આપણું એન્સેસ્ટ્રલ હાઉસ છે ગામમાં કે કંઈક, તો જ્યારે એને આપણે એન્સેસ્ટ્રલ હાઉસ તરીકે જોઈએ તો શું થાય કે જો મારા પપ્પા એ આ વાપરતા હતા, એના મારા દાદાનું હતું, એની પહેલા પરદાદાનું હતું, એની પહેલાના પરદાદાનું હતું, ત્યારથી આ ઘર અમારું છે. ત્યારથી આ ઘર કેવું છે, ઘર અમારું છે, એટલે કે એમનું એમ જ અમારું છે. ખ્યાલ આવ્યો છે ને? પણ હવે એ પરદાદા હતા, અને ત્યારે શું હતી સિસ્ટમ કે જ્યારે કદાચ ઘરમાં ઓલી વાળ બાંધતા હતા, આગળ આંગણું હતું ને પાછળ કંઈક હતું ને બધું હતું. હવે એમાંથી આપણા દાદા આવ્યા તો એમણે શું થોડું મોડર્નાઇઝેશન કર્યું, એના પછી આપણા પપ્પા આવ્યા તો એમણે એ બધું આંગણું બાંગણું કાઢી નાખ્યું, ત્યાં હિંચકો નાખ્યો, અને પાછળ જે ઓલું હતું ખુલ્લું એની બદલે પણ પાછું કંઈક વાળ બાંધી દીધી, કંઈક ટાઇલ્સ નાખી, કંઈક છોકરાઓને જમવાની વ્યવસ્થા કરી. હવે મારી પાસે આવ્યું તો શું કર્યું મેં, એમાં વળી પાછું હજી મોડર્નાઇઝેશન કર્યું. તો એ જે પાછળનો ભાગ હતો, આપણે વધારે જગ્યાના લોભમાં એને તો ઘરની અંદર જ લઈ લીધો, ત્યાં હજી એક રૂમ બાંધી દીધો. આગળના ભાગમાં ઓલા હિંચકા સાથે થોડુંક આમ ગ્રીન શેડ ને આખું ગ્રીનરી ને ઝાડ ને એવું બધું કર્યું. તો ઘરમાં બદલાવ પણ છે કે નહીં, કોન્સ્ટન્ટ ચેન્જિંગ પણ છે કે નહીં? તો એ ઘર કોન્સ્ટન્ટ ચેન્જિંગ પણ છે, અને આટલા જનરેશન્સથી અમારી પાસે છે, તો એમનું એમ પણ છે. તો એ જ વસ્તુ અનન્ય પણ છે અને અન્ય અન્ય પણ છે. ખ્યાલ આવે છે ને? કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય, હવે જીવ, આ જીવ અનાદિકાળથી જીવ તરીકે જ છે કે નહીં? તો જીવ તરીકે જ છે, તો પહેલાના ભાવોમાં પણ જીવ તરીકે જ હતો, આગળના ભાવોમાં પણ જીવ તરીકે જ છે. એને દ્રવ્યાર્થિક નહીંથી જોતા જીવનું જીવ જ જણાય છે, કાંઈ બદલાવ નથી. પૂજ્ય ગુરુદેવજી કહે ને કે જેવો હું જીવ આ નિગોદમાં કે આ કીડીમાં જેવો જીવ છે, એવો જ મારામાં છે અને એવો જ અરિયન ભગવાનમાં છે. તો એ દ્રવ્યાર્થિક નહીંથી જોતા બધા જ ભગવાન છે. પૂજ્ય ગુરુદેવજી કહે ને કે મેં જો પર્યાય દ્રષ્ટિથી કોઈને જોયા હોય तो मैंने माफ करजो, बधा द्रव्य दृष्टि थी तो बधा ज भगवान छे, बधा ज भगवान छो अने बधा भगवान खाओ। बधा भगवान छो ए द्रव्यार्थिक नहीं नु वाक्य छे, अने बधा भगवान खाओ ए पर्यायनी दृष्टि थी वाक्य छे। કેમ કે વર્તમાનમાં મનુષ્ય છે, કોઈ તિર્યંચ છે, કોઈ દેવનારકી છે, તો તમે પણ બધા ભગવાન થાવ, ખ્યાલ આવે છે ને? તો કોઈ પણ દ્રવ્યમાં આવી રીતના કોન્સ્ટન્ટ અંશ પણ છે, એટલે દ્રવ્ય અનન્ય ભાષે છે, અને એ જ દ્રવ્યમાં ચેન્જિંગ અંશ પણ છે તો અન્ય અન્ય ભાષે છે, માટે દ્રવ્ય અનન્ય પણ છે અને અન્ય અન્ય પણ છે। પદાર્થમાં આવી ડ્યુઆલિટી છે, ડ્યુઆલિટી એટલે શું? કે કોન્સ્ટન્ટ પણ છે અને નિરંતર બદલતો પણ છે। દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય, બંને નયો વડે વસ્તુનું જે જ્ઞાન થાય છે તે જ પ્રમાણ જ્ઞાન છે। વસ્તુને આપણે દ્રવ્યાર્થિક નયથી જોયો તો એનો કોન્સ્ટન્ટ અંશ આપણને જણાયો, અને વસ્તુને આપણે પર્યાયાર્થિક નહીથી જોયો તો એનો ચેન્જિંગ અંશ આપણને જણાયો। જો ફરીથી આ દ્રવ્યાર્થિક નહી અને પર્યાયાર્થિક નહી, આ શું છે? કોઈ પણ એક વસ્તુ છે તો એ વસ્તુને એમાં જે ત્રિકાળ વસ્તુ ત્રિકાળ અંશ એને જે એમનો એમ રહેવા વાળો, જેવી રીતના આપણે મનુષ્ય ભાવ જોઈએ તો આજ જીવ 15-20-30 વર્ષ પહેલા નાનો બાળક હતો કે નહીં, હવે આજ જીવ આગળ 15-20-30 વર્ષ પછી વૃદ્ધ થશે કે નહીં, તો આ ઈ જ છે। આપણે એમ કહીએ ને કે અરે આ તો સોમિલ, આને તમે 20 વર્ષ પહેલા જોયો હતો, આજથી 20 વર્ષ પછી જોશે તો પણ અરે આ તો સોમિલ, આને તમે 20 વર્ષ પહેલા જોયો હતો, ખ્યાલ આવે છે ને? તો આજ જીવ પહેલા આમ હતો ને હવે આમ છે ને હવે આમ થશે, તો એ જે કોન્સ્ટન્સી છે ને, કોન્સ્ટન્ટલી ભલે બહારમાં આ શરીર બદલાતું જાય છે, પહેલા બાળક હતું હવે મોટું થયું એના પછી વૃદ્ધ થશે, એ બદલાવ એ પર્યાયાર્થિક નહીં છે, અને એમાં જે કોન્સ્ટન્સી છે એ દ્રવ્યાર્થિક નહીં છે। દ્રવ્યાર્થિક નહીંથી જોતા કોન્સ્ટન્ટ અંશ જણાય, પર્યાયાર્થિક નહીંથી જોતા બદલતો અંશ જણાય, અને જ્યારે આ બંને અંશને એક સાથે મૂકીએ, આ બંને અંશને એક સાથે મૂકીએ તો આખી વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક પ્રમાણની વસ્તુ બને છે। શરૂઆતમાં શું કીધું? વસ્તુ કેવી છે? કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે। વસ્તુ કેવી છે? દ્રવ્ય પર્યાય સ્વરૂપ, એટલે કે વસ્તુમાં એક કોન્સ્ટન્ટ અંશ છે અને એક ચેન્જિંગ અંશ છે। કોન્સ્ટન્ટ અંશને જાણનારું જ્ઞાન તેને દ્રવ્યાર્થિક નહીં કહેવાય, ચેન્જિંગ અંશને જાણનારું જ્ઞાન તેને પર્યાયાર્થિક નહીં કહેવાય। આ બંને નયોને સાથે મૂકીએ તો પદાર્થનું દ્રવ્યનું જ્ઞાન પણ થઈ ગયું અને પર્યાયનું જ્ઞાન પણ થઈ ગયું, એટલે આખા પદાર્થનું જ્ઞાન આપણને થઈ ગયું, અને એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે। ફરીથી જો આપણે પહેલા પ્રમાણ જ્ઞાનની પરિભાષા શું જોઈ હતી? કોઈ પણ પદાર્થને દરેક પડકાથી આખું જાણી લેવું તેને પ્રમાણ જ્ઞાન કહેવાય છે, અને નય જ્ઞાન કોને કીધું હતું? કે કોઈ પણ પદાર્થને કોઈ પણ એક વ્યૂ પોઈન્ટથી એક પડકાથી જાણવું અને એટ ધ સેમ ટાઈમ બાકીના પડખાઓને ગૌણ કરી દેવા, એને ટેમ્પરરી ઇગ્નોર કરી દેવા, તેને નય જ્ઞાન કહેવામાં આવે છે, બરાબર? તો હવે અત્યારના નયોમાં ફક્ત બે જ ભેદ પાડ્યા, એક દ્રવ્યાર્થિક એક પર્યાયાર્થિક। દ્રવ્યાર્થિક નયથી કોન્સ્ટન્ટ અંશને જાણ્યું અને પર્યાયાર્થિક નયથી ચેન્જિંગ અંશને જાણ્યું। હવે દેવને સાથે મૂકી દીધા તો પદાર્થનો કોન્સ્ટન્ટ અંશનું પણ જ્ઞાન થયું અને એના ચેન્જિંગ અંશનું પણ જ્ઞાન થયું, અને બે જ નહીં હતા એટલે આખા પદાર્થનું બધા જ પડખાથી જ્ઞાન થઈ ગયું, માટે તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે। આપણે નહીંની પહેલા જ પ્રમાણ જોયું ને, આપણે શરૂઆત ક્યાંથી કરી? આઠમા અધિકારની, કે પહેલા લક્ષણ, પ્રમાણ, નહીં અને નિક્ષેપ, આ ચાર પદાર્થને જાણવાના હેતુ છે, બરાબર? લક્ષણ એટલે તો ક્વોલિટી, તો નય જ્ઞાન શું કહે છે? કે એક અંશથી જાણવું અને એવા જ બધા અંશને મળાવી દઈએ તો આખો પદાર્થનું જે જ્ઞાન બધા જ પડખાથી થાય તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે। જેવી રીતના આપણે કહીએ ને કે કોઈ એક વસ્તુ એમાં બીજી વસ્તુ એડ કરે, પછી ત્રીજી એડ કરે, ચોથી એડ કરે, તો આખું ક્યુમ્યુલેટિવ બધું ટોટલ આખું ટોટલ મટીરિયલ મળે ને, એવી રીતના નય નો એક નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, એમ બધા નયો ને એડ કરી દો તો પ્રમાણ મળે. હવે અહિયાં આપણે બે જ નય ને ડિફાઈન કર્યા છે, કે આખી વસ્તુને જાણનારું દ્રવ્યાથી અને પર્યાયાથી, તો બે નયોને સાથે મૂક્યા એટલે પ્રમાણ જ્ઞાન આપણને મળે છે. તો જો શું કીધું લાસ્ટ વાક્યમાં, દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય બંને નયો વડે વસ્તુનું જે જ્ઞાન થાય તેને પ્રમાણ જ્ઞાન કહે છે. જો અહીંયા તત્વાદ સૂત્રમાં આ નયને જ એક્સપ્લેન કરતું હજી સરસ વધારે ડિસ્ક્રિપ્શન છે એ પણ આપણે વાંચી, આપણી પાસે અમુક બે ત્રણ મિનિટ છે, આ જરાક આટલું વાંચી લઈએ. જો આપણે શું જોયું હતું, વસ્તુના અનેક ધર્મમાંથી કોઈ એક ધર્મની મુખ્યતા કરીને અન્ય ધર્મને ગૌણ કરવા તેને નય કહેવાય છે, બરાબર? આટલું આપણે અહીંથી વાંચ્યું છે. દરેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે તેથી તે અનેકાંત સ્વરૂપ છે. કોઈ પણ એક પદાર્થમાં અનેક ધર્મો છે, અનેક ધર્મો એટલે અનેક ગુણો, અનેક પ્રકારની શક્તિઓ. તો કોઈ પણ પદાર્થને જેવી રીતના, ફોર એક્ઝામ્પલ સાકર, સાકરને આપણે કલરથી પણ જોઈ શકીએ, એના સ્વાદથી પણ જોઈ શકીએ, એના સ્પર્શથી જોઈ શકીએ, આદિ અનેક વસ્તુઓથી જોઈ શકીએ છીએ, એટલે સાકરમાં અનેક ધર્મો છે. એટલે એ સાકર નામક પદાર્થને અનેકાંત સ્વરૂપ કહેવાય છે. અનેક અંત, અનેકાંત, અનેક અંત, અંત એટલે ધર્મ, જેના અનેક ધર્મ છે એવી વસ્તુને અનેકાંત વસ્તુ સ્વરૂપ કહેવાય છે. અનેકાંત સ્વરૂપ જાણવાની પદ્ધતિ ત્યાદવાદ કહેવામાં આવે છે. આ અનેકાંત જે છે, કે પદાર્થના અનેક ધર્મો છે, તો એને જાણવા માટે ત્યાદવાદ, ત્યાદ એટલે કોઈ એક અપેક્ષા, વાદ એટલે કહેવું, કોઈ એક અપેક્ષાથી પહેલા સમજાવવું, જેવી રીતના સાકરને પહેલા મીઠાશથી સમજાવવું, પછી એના કલરથી સમજાવવું, પછી એના વજનથી સમજાવવું, કોઈ એક પદાર્થને એક પછી એક અલગ અલગ ધર્મથી સમજાવવું, એને ત્યાદવાદ કહેવામાં આવે છે. કેમ કે આ અનેક ધર્મ છે ને એક સાથે તો કેવી રીતના સમજાવાય, એક પછી એક જ સમજાવવું પડે ને. તો પદાર્થને અનેકાંત કહેવાય અને એને સમજાવવાની શૈલીને ત્યાદવાદ કહેવામાં આવે છે, બરાબર? જો આગળ ત્યાદવાદ દ્યોતક છે અને અનેકાંત દ્યોત્ય છે, એટલે ત્યાદવાદ સમજાવવાની શૈલી છે અને અનેકાંત એ પદાર્થ છે જેને સમજાવવામાં આવે છે. ત્યાત નો અર્થ કથંચિત, ત્યાદ એટલે કથંચિત, કોઈ એક અપેક્ષા છે, એટલે કે કોઈ યથાર્થ પ્રકારની વિવક્ષાનું કથન, તે ત્યાદવાદ. જે અનેક અપેક્ષા છે એમાંથી કોઈ એક અપેક્ષાથી સમજાવવું તેને ત્યાદવાદ કહેવાય. અનેકાંત નો પ્રકાશ કરવા માટે ત્યાદ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે કોઈ પણ અનેક ધર્મને સમજાવવા કોઈ એક અપેક્ષાથી સમજાવવું. હેતુ અને વિષયના સામર્થ્યની અપેક્ષાએ પ્રમાણથી નિરૂપણ કરવામાં આવેલા અર્થના એક દેશને કહેવું તે નય છે. જે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થને પ્રમાણ જ્ઞાનથી આખું જાણી શકાય છે, કેમ કે દરેક પડખાથી એને જાણે. હવે એમાંથી કોઈ એક પડખાને કહેવું, કોઈ એક દેશને કહેવું તેને નય કહેવામાં આવે છે. તેને સમ્યક એકાંત કહેવામાં પણ આવે છે. પદાર્થ આખો અનેકાંત છે, આપણે જોયું ને અનેક ધર્મ છે, તો એમાંથી કોઈ એક નયને કહેવું, કોઈ એક જ વિવક્ષાને કહેવું, જે રીતના સાકરમાં તો અનેક ક્વોલિટીઝ છે, પણ એની મીઠાશને કહેવું, તો એની મીઠાશને કહેતા વખતે બાકીના બધા ગુણધર્મ પણ છે, એને આપણે નેગેટ નથી કરતા, એ પણ છે, પણ અત્યારના ફોકસ આના પર છે. એવી રીતના એક્સપ્લેન કરવું એને સમ્યક એકાંત કહેવામાં આવે છે. શ્રુત પ્રમાણ, સ્વાર્થ અને પરાર્થ બે પ્રકારના છે, તેમાં પરાર્થ શ્રુત પ્રમાણના અંશને નય કહેવામાં આવે છે. એ થોડુંક અલગ ટોપિક થઈ ગયો, એ આપણે અત્યારમાં નથી જોતા. હવે જો એ નયના આગળ સાત પ્રકાર આવશે, નયગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, આદિ બધા, તો એ જે રીતના આપણે ક્લાસિફિકેશન શું જોયું, સમ્યક જ્ઞાન, એનું પ્રમાણ અને નય, નયમાં નિશ્ચય અને વ્યવહાર, નિશ્ચયની અંદર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. હવે દ્રવ્યાર્થિકની અંદર નયગમ, સંગ્રહ, વ્યવહાર અને પર્યાયાર્થિકની અંદર બીજા ચાર, એમ કરીને સાત નયો આવશે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અત્યારના જીવવાની સ્થિતિ જોઈએ છીએ. हे दिन वाणी भारती तोनी जपो दिन रैन, जो तेरी शरणा ग्रहे सो पावे सुख चैन। दिन वाणी के ज्ञान ते सूझे लोकालो, तो वाणी मस्तक नमो सदा दे सुनो। बोलो जिनवाणी मात नो जय हो। जय जिनवाणी।